ઉત્સવનો આનંદ આપણા જીવનની અંદર અખંડ દિવાળી માફક બન્યો રહે. માત્ર દિવાળીને દિવસે અજવાળું થાય એમ નહીં, અજવાળું આપણા અંતઃકરણમાં ભગવદ સ્મરણથી શાંતિવાળું, સમજણવાળું, જ્ઞાનવાળું સદૈવ બન્યું રહેવું જોઈએ. જ્ઞાનનું અજવાળું, અને એને માટે દિવાળી પર્વ આપણે ત્યાં પણ છે. દિવાળી ઉજવીએ છીએ, સાફ સુફી, રંગ રોગાન બધું ધોઈ નાખીને સ્વચ્છ કરી નાખીએ, એમ અંતઃકરણને પણ ધોવાનું, પોતાના વિચારોને પણ પવિત્ર રાખવાના, મનને પણ ઉજળું અને સ્વચ્છ રાખવાનું. જેટલા જેટલા પ્રતીકો આપણા પાસે ઉત્સવ ને પર્વોના છે, એ બધા જ આપણા જીવનની સાથે એવા સંકળાયેલા છે કે એમાંથી આપણને બોધ મળે, સમજણ મળે જીવન જીવવાની. અને એ સમજણના અજવાળે ગળ્યા એમ આગળ આવશે. સમજણને અજવાળે, જ્યાં સમજણનું અજવાળું આવ્યું આપણા પોતામાં, પછી રડવાનો વારો આવે. દુઃખી કોને થવાનું, રડવાનું કોને, જેની પાસે સમજણ નથી. ગમે એવી આપત્તિ સામે આવી પડી હોય, પણ માણસ પાસે જો સમજણ હશે ને તો સ્થિર રહેશે, શાંત રહેશે ધૈર્યથી. પણ જો એ સમજણની સંપત્તિ એની પાસે મિલકત નહીં હોય, તો માણસ રડી પડતા, દુઃખી થતા સહેજે વાર નહીં લાગે કે હું મરી ગયો, હું પરવારી ગયો જીવતા છતાં. કેમ? માણસ સમજણ ગુમાવી બેઠો છે. અહીંયા દસરા દસમું અંગ કહ્યું. દસરા એ દસમું અંગ છે, નિર્ણયાંક છે. તું જ છું, બીજો નહીં. એટલે જ્યારે પણ નવે અંગ ઉપાધિમાં મૂકાયા હોય, ત્યારે પોતે દસરા સુધી, દસમી અવસ્થા સુધી પહોંચી જાય પોતાની જાતને. દસ નંબરી નહીં તો ઓર હો જાયગા. પણ નવથી જે પર ઉઠ્યો અને પોતાના સ્વસ્વરૂપને જેને સંભાળ્યું, એ દસમો છે, આપણું સ્વરૂપ આત્મા. અને દસમા અંગને અહીંયા આગાડી પરિપૂર્ણતા આપી, વિજય આપી, એને પાસે પોતાના જીવનનું લક્ષ્ય, ધ્યેય એને આપી દીધું. આ ધ્યેય છે અને આજ તું છું, અને અહીંયાથી જ તું જીવ મટીને શિવ થવાનો છું, નર મટીને નારાયણ બનવાનું છું. એ છે દસમું દ્વાર. અને દસમા દ્વારમાં જેને પ્રવેશ કર્યો, એને નરકના દ્વાર જોવા જ નહીં પડે. એને કોઈ અંધકારની અંદર, કોઈ દુઃખ કે કોઈ પાપની વિટમણાની અંદર સહેજ પણ પીડાવું નહીં પડે. સહજિકતા છે, એક સહજ કે માણસ સમજણ પૂર્વક પોતાની જાતને સંભાળી લે, પછી ક્યારે દુઃખી થવાની કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ એ પોતાની જાતને ખૂબ જ સારી રીતે સ્વસ્થ રહીને સંભાળી રાખી શકશે. એમાં શું વરી, આજે છે ને કાલે આમ બાજુએ ખસેડી નાખીશું. આગમાં પાઈનો અનિત્યા તામ તિતિક્ષસ્વ, સુખ પણ આવીને જવાના છે, દુઃખ પણ આવીને જવાનું છે. જીવનના આંગણે સુખ દુઃખ એ તો મહેમાન છે. તામ તિતિક્ષસ્વ, આવેલા દુઃખની પણ તિતિક્ષા કર ધૈર્યપૂર્વક, શાંતિથી, સમજણપૂર્વક. એ આવ્યું છે, એક દિવસ જવા માટે આવ્યું છે. અનિત્ય છે એમ માનીને જે આપણી પોતાની ભૂમિકા, અવસ્થા, એ માણસ પોતે એને સમજણપૂર્વક પોતાનામાં સ્થાપે અને પોતે જ સ્વસ્થ થઈ જાય કે મારે ક્યાં બીજે જવાનું છે. આવેલી કોઈ પણ પરિસ્થિતિને, જેને અંગ્રેજીમાં ફેસ કરીએ કહીએ છીએ, ફેસ કરતા આવડવું જોઈએ. એમ સુખને કે દુઃખને જીરવતા આવડવું જોઈએ. માણસ દુઃખને સહન કરી લે છે ઘણી વાર, પણ સુખને જીરવી નથી શકતો હોતો, છકી જતો હોય છે. અને આવેલું સુખ એ પુણ્યના ફળ સ્વરૂપે આવેલું હોય છે, પણ જ્યારે એને જીરવતા ન આવડે ને તે પુણ્યના ફળ સ્વરૂપ સુખમાંથી ફરી પાછું દુઃખ અને પાપ ઊભું કરતો હોય છે સારા દિવસોમાં. અને એટલા માટે એ દસમું દ્વાર છે, ત્યાં જઈને તું બેસ અને સમજણપૂર્વક તને સારો સમય મળ્યો છે તેનો સદુપયોગ કરજે. પુરાણોમાં એક કથા આવે છે કે રાજાએ એને સજા કરી ત્યાર પછી એને છૂટો જવા પણ દીધો. પણ એક અપરાધી એવો હતો, એણે ઘણા બધા અપરાધ કરેલા, તો અંતિમ સ્વરૂપે એને જ્યારે લઈ જવાય છે ત્યારે કહે છે, બોલ તારી શી ઈચ્છા છે, તે કરેલા પાપ તારે ભોગવવા છે પહેલા? તો ભાઈ એમને એક પુણ્ય છે પણ ઓછું છે, ઘણું નાનું પુણ્ય છે. કયું પુણ્ય છે? કારણ કે પુણ્ય પહેલું ભોગવી લેવડાવો એને, પાપ પછી ભોગવડાવીશું. તો પુણ્ય કયું છે? કે આ વ્યક્તિએ એક ભૂખ્યાને જ્યારે ખૂબ જરૂર હતી ત્યારે એને અન્ન આપ્યું હતું, એને એનો પ્રાણ બચાવ્યો હતો. એટલે એને એમ થયું, ઓહો આણે આટલું પુણ્ય કર્યું છે, પહેલું પુણ્ય અને પુણ્યનું ફળ એટલે એને સુખ મળે. તો કે પહેલા એને સ્વર્ગમાં લઈ જાઓ, સ્વર્ગનું સુખ એને ભોગવી દેવડાવો. પછી પેલા એ વિચાર કર્યો કે જો આટલું પુણ્ય કર્યું હોય એક ભૂખ્યા માણસને ખવડાવ્યા પછી, તો આ સ્વર્ગનું સુખ મળતું હોય તો અત્યારે મને તક છે, સુખ અત્યારે સ્વર્ગ મને મળ્યું છે. એણે તેને તે જ વખતે સ્વર્ગનું દાન કરી દીધું, આખા સ્વર્ગનું દાન કરી દીધું. કેટલું મોટું કહેવાય, એનું પુણ્ય વધી ગયું. સત્કર્મ અને તે સમજણપૂર્વક એક નાના સરખા પુણ્યથી એને થોડુંક જ એ પુણ્ય ભોગવવા માટે સ્વર્ગ મળ્યું. પણ સ્વર્ગ મળતાની સાથે એને દાન કરી દીધું કે લે ભાઈ તને આપી દઉં છું, એને શાશ્વત સુખ મળી ગયું સ્વર્ગનું. અને પાપ એક બાજુ, પાપનું ફળ ભોગવાનું એક બાજુ રહી ગયું. તો એ છે એની પોતાની સમજણ. માણસને જ્યારે પણ પોતાના જીવનની અંદર આવી કોઈ પણ તક મળી જાય ત્યારે સત્કર્મ કરી લે, તો એ સત્કર્મ વડે, સમજણ વડે, દસમા દ્વારની અંદર વિજયાદશમી છે, વિજય ત્યાંથી મેળવવાનો છે. વિજય પોતાના મન, વિચારો અને સંયમથી આગળ વધીને સફળતા મેળવવાની છે. અને એટલા માટે એ દસમું અંગ એ સફળતાનું અને વિજયનું કહ્યું, અને ત્યાં પહોંચ્યા પછીથી એના જીવનમાં માત્ર અજવાળું જ હશે, સ્વર્ગના સુખનો આનંદ એને પ્રાપ્ત થશે. અને એની સાથે કહ્યું દેવ દિવાળી સંગ. દિવાળીનો ઉત્સવ તો ખરો જ, પણ જે દેવોની દિવાળી છે એ માનવની દિવાળી કરતા આ દેવની દિવાળી બતાવી. એટલે ઉત્સવ બધાને ગમે છે, માનવને ગમે છે, દેવને પણ ગમે છે, ભગવાનને પણ ગમે છે. એટલે થોડું મહત્વ વધારે એટલે આપી દીધું અહીંયા આગળ. એકલી દિવાળી નહીં, દેવ દિવાળી સુધી 15 આ 5 કે 6 દિવસ નહીં, 19 દિવસ સુધી આનંદ કરો. જેટલો વિશેષ આનંદ તમારા જીવનની અંદર સ્થિર રાખી શકો તેને દેવ દિવાળી કહી. સ્વસ્વરૂપની અંદર સ્થિરતા, પોતાનું આત્મદર્શન એને થયા જ કરે છે. અને એ માત્ર દિવાળી નહીં, હજુ પણ આગળ જવા દો. અને આ પ્રતીક, ઉત્સવના પ્રતીક દ્વારા આપણને એ જ પ્રમાણે તમે તમારા જીવનની અંદર અખંડ શાશ્વત સુખાનુભૂતિ, બ્રાહ્મી ભાવ અને આત્મસ્વરૂપનું દર્શન તમે કરી જ જાઓ. મેળવે જાઓ. દેવ દિવાળીના દીવા પણ તમારા જ અંતઃકરણમાં પ્રગટશે. એક દીવો હોય તો ઘરમાં અજવાળું થાય, પણ દિવાળીના દીવા પ્રગટ્યા હોય એટલે ઘરની શોભા વધે કે આજે તો ઉત્સવ છે. અનેક દીવા પ્રગટ્યા હોય ને તો જોવા જવાનું મન થાય. એમ આપણા જીવનની અંદર એક નહીં, અનેક સમજણના દીવા પ્રગટે, અનેક જ્ઞાનના એટલા બધા દીવા પ્રગટે કે આપણું જીવન જ દેવ દિવાળી જેવું બની જાય કે ઓહો આ માણસ કેટલો સાત્વિક છે, એનામાં કેટલી સારી સમજણ છે, કેટલો માણસ જ્ઞાનના અજવાળાવાળો છે. એની પાસે જવાની ઈચ્છા થાય. કોઈ મહાપુરુષોની પાસે તમે જુઓ, એની પાસે જે જ્ઞાનનો પ્રકાશ છે, અજવાળા છે, એની પાસે જઈને બેસવાનું મન થશે, એનું દર્શન કરવાનું મન થશે, એને સાંભળવાની ઈચ્છા થશે. એવા મહાપુરુષો જેની પાસે હજારો લાખો માણસો સાંભળવા બેસતા, કેમ કે એનું જ્ઞાનનું અજવાળું એ લાખો માણસો ઝીલતા હોય છે. આ પ્રકાશમાં આપણે બેસીએ, એ કથાના માંડવે જઈને બેસીએ કે હજારોની સંખ્યા ભીડ જામી હોય. દશરા દશમી સમજ્યા તેને દિવાળી, અને એથી પણ આગળ જે વધી ગયો દેવ દિવાળી. દિવાળી નહીં, દેવ દિવાળી પણ એના જીવનની અંદર છે. નવરાત્રિ એ ખરી છેક આસો મહિનાથી લો શરૂઆતથી, અને છેક કાર્તક મહિનાની પૂનમ સુધી જાઓ સતત. એની સમજણ, એનો આનંદ એના પોતાને એટલી બધી શાંતિ આપે, અને એની સાથે સાથે પોતે પણ તીર્થ સ્વરૂપ બની જાય. તમે જુઓ અમુક મહાપુરુષો છે, રામકથા કે ભગવત કથાને સાથે લઈને ચાલતા હોય ને, આમ તો મેળો તીર્થે ભરાય, પણ એવા તીર્થ સ્વરૂપ મહાપુરુષો જ્યાં પહોંચી જાય ને, જંગલમાં પહોંચી ગયા હોય ત્યાંય મેળો થઈ જાય, તીર્થાસ્પદ કહેવાય. એના જીવનની અંદર રોજ દિવાળી, રોજ આનંદ, રોજ બધાની સાથે બેસવાનું, રોજ એટલું બધું શોભા થયેલી હોય, મંડપ બંધાયેલા હોય, તોરણ બંધાયેલા હોય, અને રોજ ને રોજ એની વચ્ચે કથા કરવાની હોય. દેવ દિવાળી આમ જીવન ભગવદ્ પરાયણ છે, ભગવદ્ સ્મરણથી રહે, ભગવદ્ ભક્તિની સાથે રહે ને, તો આપણા ઘરની અંદર નિત્ય શાંતિ, વિકારોથી દૂર, વાસનાઓથી પણ આપણે અલગ, કોઈ પણ ઉપાધિઓ, આવેશ કે આક્રોશ કે નિરાશા એ બધાથી પર ઉઠીને બહાર નીકળી જઈએ, અને જીવન શાંતિપૂર્ણ બનેલું હોય, એનું નામ દેવ દિવાળી. સમજણના દીવા બારે મહિના પ્રગટ્યા હોય, બારે મહિના એના જીવનની અંદર અજવાળું હોય, લોકો પણ જોતા હોય અરે આ માણસના ઘરમાં તો બારે મહિના દિવાળી છે, કેટલો આનંદ છે, કેટલો સુખી છે, કેટલો પવિત્ર છે, કેવો ભગવદ્ ભક્ત છે, એનું નામ છે દેવ દિવાળી. સંઘ એ દેવોની દિવાળી છે, અને પોતે પણ દેવમય ભગવદ્મય બની જાય, લોકોને એને પગે લાગવાની ઈચ્છા થાય, એની સેવા કરવાનું મન થાય, કેમ કે એનું જીવન દેવ બની ગયેલું છે, એના જીવનની અંદર દેવની દિવાળી પ્રગટી ચૂકેલી છે. આવી અવસ્થા ઉપાસનાથી, ભગવત સ્મરણથી અને કોઈક સંત મહાપુરુષોના સાનિધ્યથી એ પ્રાપ્ત થશે.